હવે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ચાલે છે. કાલ આપણે તેનો અર્થ કર્યો હતો નમસ્કાર મંત્ર. જો પેલું બે ખાસ નવું કાર તો હવે ભૂલી જવું જોઈએ. હવે શું બોલવાનું? નમસ્કાર મંત્ર અથવા તો નમોકાર મંત્ર. અને બીજું બહુ સામાન્ય ભૂલ શું થાય છે? સવારના અમે ક્યાં ગયા હતા દર્શન કરવા? શું એને કહેવાનું? જૈન મંદિર. જૈન મંદિર પણ નહીં. મંદિર કોનું હોય છે? જૈનનું ન હોય, જિનેન્દ્ર ભગવાનનું હોય. જૈન કોણ છે? આપણું મંદિર છે. એ કોનું છે? જીનનું છે. જિનેન્દ્ર પરમાત્મા અરિયંત દેવ તીર્થંકરનું મંદિર છે. મંદિર એટલે રહેવાનું સ્થાન. એને જિનાલય કહેવાય, જીન મંદિર કહેવાય. એને તો એ હંમેશા જીન મંદિર શબ્દ, યથાર્થ શબ્દ કયો છે? જીન મંદિર. દેરાસરનો કોઈ મને તો મિનિંગ સમજાતો નથી. ચલો કહીએ છે તો એનો કોઈ મિનિંગ કયો? દેરાસર એટલે શું? તો મિનિંગ વગર ગમે તે શબ્દ જે વાપરો એ યોગ્ય ગણાય નહીં. દેરાસર શબ્દ શું? એનો તો મિનિંગ શું? દેરું. દેરું એટલે શું? દેરી તો નથી, દેરી નથી. ત્યાં તો મોટું મંદિર છે અને ભગવાનનો આશ્રય ન હોય, ભગવાન બિરાજમાન હોય. શું છે? અને દેરું આશ્રય. એમાં આસર ક્યાંથી આવ્યો? દેર આસર. આસર આવ્યો ક્યાંથી? શબ્દ દેરાસર છે ને, આસર. આશ્રય શબ્દ નથી આવતો. શબ્દ શું આવે છે? આસર. દેવ વત્તા આસર. દેર આ કેમ? દેર પાછો શબ્દ શું છે? દેર. દેરું કાંઈ એમાં છતાં કોઈને આવડતું તો પીછું લઈ આવતું. બાકી ખરેખર શબ્દ શું છે? જીન મંદિર, જીનાલય. તો એ વાત. અને ખાસ હવે અહીંયા પહેલો શબ્દ કયો છે? ઓમ. ઓમ શું છે? એના કેટલા અર્થ થાય? ઘણા હજાર થાય ને સો થાય. સો કેટલા છે? સો. એમાંનો અર્થ શું છે? ઓમ એ શું છે? પંચ પરમેષ્ટિને બતાવનારો છે. કારણ કે એમાં અરિયંતનો અ આવે. સિદ્ધ ભગવાન અશરીરી છે તેનો કયો આવે? અ આવે. પછી આચાર્યનો આ આવે એટલે આ બન્યો. પછી ઉપાધ્યાયનો ઉ એડ કરીએ તો ઓ બને, અને મુનિરાજનો મ એડ કરીએ તો ઓમ બને. એ ઓમ કોણને બતાવે છે? પંચ પરમેષ્ટિને બતાવે છે. અથવા ઓમ શું છે? તીર્થંકર પરમાત્માની જે દિવ્ય ધ્વનિ છે તેને ઓમ કહેવામાં. બીજા બધા ધર્મ ભલે ઓમને ગમે તે રીતે સ્વીકારે, બાકી ઓમ એટલે શું છે? એક તો પંચ પરમેષ્ટિને બતાવે છે, અથવા ઓમ એ ભગવાનની દિવ્ય ધ્વનિ જે છે, નિરક્ષરી વાણી છે, એને શું કહેવાય છે? ઓમ કહેવાય છે. અને એ ભાવ ઓમ તે આત્મા છે, અને દ્રવ્ય ઓમ છે તે આ વાણી છે. ખરેખર ઓમ સ્વરૂપ કોણ છે? ભાવ ઓમ સ્વરૂપ આત્મા છે. અને બહારમાં દ્રવ્ય સ્વરૂપ જો વિચારીએ તો એ જીનવાણીને કહેવાય છે. તો એ ઓમ. પછી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અને મંગલાચરણમાં આપણે શું પૂરું કર્યું? નમસ્કાર મંત્ર પૂરા કર્યા કે નહીં? બાકી છે હજી? સિંધાણ પૂરું થયું? આવડશે ને. હવે તો રમો આયરી આણમ. આ લોકમાં રહેલા ત્રણેય કાળના આચાર્યોને હું નમસ્કાર કરું છું. તો આ લોકમાં એટલે ક્યાં લોકમાં? ત્રણ લોકમાંથી ક્યાં લોકમાં આચાર્ય ક્યાં હોય? ત્રણ લોકમાંથી મધ્યલોકમાં હોય. કારણ કે ઉર્ધ્વલોકમાં તો સ્વર્ગના દેવો અને સિદ્ધ ભગવાન છે, અને નીચે અધોલોકમાં તો નારકીના જીવો છે. અને આચાર્ય તો કેવા છે? મનુષ્ય પર્યાયમાં છે, માટે મધ્યલોકમાં હોય છે. અને અત્યારના ક્યાં છે? વિદેહ ક્ષેત્રની અંદર રહેલા છે. ગંધર્વમાં આવે આચાર્યમાં, ઉપાધ્યાયમાં. આચાર્યમાં એ આચાર્યના પણ હેડ છે, પણ આ ત્રણમાં જો ડિસ્ટ્રીબ્યુટ કરવા હોય તો શેમાં આવે? આચાર્ય એ છે. તો એ લોકમાં રહેલામાં મુખ્ય શેમાં આવ્યું? મધ્ય લોકમાં આપણું લીધું. પછી સર્વ એટલે બધા, ત્રણેય કાળના. એમાં ત્રણેય કાળમાં ભૂતકાળમાં કેટલા થયા? કેટલા થયા ભૂતકાળમાં આચાર્ય? અનંત આચાર્ય થયા. એમાંથી આવડે કેટલા નામ? કેટલા કાલ કેટલા વધારે વધારે કોઈ લખી લાવે? કાલ પણ વધારે લખી લાવે. ભલે છોડ છે, ગમે શાસ્ત્રો જોઈને ગમે ત્યાંથી લખી લાવી શકાય કે નહીં ટ્રાય કરવા. આપણે કોઈ જો એક વાત સમજવાની, જે કાંઈ અભ્યાસ કરીએ છીએ એમાં કાંઈ બીજાને વધારે મને ઓછું એવું નથી, એક ભાવનાથી છે. ખરેખર જે ભાવનાથી કરે છે એને કદાચ એક માર્ક હોય તો એ પાસ છે, અને બીજાને દેખાડવા માટે કદાચ 100 માર્ક લાવે તો ના પાસ. એવી રીતે આપણે અભ્યાસ નથી કરવો, પણ આ દ્વારા આપણને કંઈક આચાર્યોના નામ આવડે, એમના પ્રત્યે આપણી ભાવના ભક્તિ ઉછે, એના માટેના છૂટ છે. જે રીતે આવે તો એ ભૂતકાળના આચાર્યો. વર્તમાનમાં ક્યાં આચાર્યો છે? આપણને તો કોઈ વર્તમાનમાં દેખાતા નથી, વિદેહ ક્ષેત્રમાં હોય એના આપણને નામ આવડતા નથી. ભવિષ્યના આચાર્ય કોણ? મહાપદ્મ તીર્થંકર કોઈ આચાર્ય તરીકે તો ન આવે ને, એ તો એકલ વિહારી હોય ને. એટલે એ પણ ભવિષ્યના જે ગંધર્વ છે દેવેન્દ્ર કીર્તિ કે એ આપણને ગાળ. બાકી ભવિષ્યના આચાર્યનું પણ આપણને નામ ખબર નથી. આપણે થશું કે નહીં એવું જરૂર નથી આચાર્ય થઈને મોક્ષે જાવ, એવું શું કામ? મુનિ થઈને જલ્દી ન જાવ? એટલે એ કોઈ પ્રશ્ન નથી ભવિષ્યના કોણ થશે, પણ એ ભવિષ્યમાં પણ અનંતા થવાના છે, વર્તમાનમાં પણ છે, અને ભૂતકાળમાં અનંતા આચાર્યો. એ બધા આચાર્યોને લક્ષમાં લઈને ખરેખર આ એક ભાવનાની વાત છે. એક કલ્પના કરવી, અનંત આચાર્યોને આપણે જ્ઞાનમાં લઈએ, આપણી ભાવનામાં લઈએ, એ ભાવના કેવી ઉત્તમ છે. આપણા અહીંયા જીન મંદિરમાં કેટલા ભગવાન બિરાજે છે? કેટલા બિરાજે? ગણી લઈએ ને, કેટલા કેટલા છે? એમાંય ગરબડ છે, 5, 6, 7 કેટલા છે આપણા? આખા મંદિરમાં, આખા જીન મંદિરમાં કેટલા છે? 9 ક્યાંથી? મંદિરમાં એટલી જગ્યા નથી મંદિરમાં. જો ખરેખર મારા શક્તિ, પુણ્યની શક્તિ મારી અલ્પ છે, પ્રતિમાજી ભલે 7 છે, મારી ભાવનામાં દર્શન કરું ત્યારે અનંત પરમાત્મા શું છે? આપણી પુણ્યની શક્તિમાં શું છે? મર્યાદા છે. એટલી શક્તિ નથી કે અનંત પરમાત્માની પ્રતિમા બિરાજમાન કરી શકે. પ્રતિમા બિરાજમાન કરવાની મારી મર્યાદા છે, પણ એ દ્વારા મારી ભાવના ક્યાં સુધી પહોંચે છે? અનંતા આવી દશાને પ્રાપ્ત થયેલા પરમાત્મા. આ એક મહાવીર ભગવાનની પ્રતિમા કે શાંતિનાથ કે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, એ શું છે? એક પ્રતીક છે. એના દ્વારા ખાલી એક મહાવીર ભગવાનને જ પૂછું છું કે આવી વિતરાગ સર્વજ્ઞ દશાને પ્રાપ્ત થયેલા જગતના બધા જ પરમાત્માને નમસ્કાર કરું છું. એના દ્વારા શું કરું છું? એવી દશાને પ્રાપ્ત અનંતા પરમાત્માને હું વંદન, પૂજન, સ્તવન કરું છું. ભાવનાને ક્યારેય દબાવીશ નહીં. શક્તિ ભલે હીન હોય, પણ ભાવનાની વિશાળતા હોય છે. જેમ ઘણા ભાવનાના દ્રષ્ટાંતો તો ઘણા છે, એમાં મુખ્ય તો કોણ છે? શ્રેયાંશ કુમાર. જે ઋષભદેવ ભગવાન હતા, જે પૂર્વ ભવમાં શ્રેયાંશ હતા રાજકોટ, એની સાથે આરદાન આપે છે ત્યારે કોણ છે? ચાર હતા ને એ કોણ હતા? તિર્યંચ હતા ને, નોળીઓ ને ભૂંડ ને વાંદરો ને બધા. એને કેટલું આરદાન આપ્યું મુનિરાજને? આરદાન નો આપ્યું ને? ક્યાં તિર્યંચ થોડી આપી શકે. ભાવનાની ત્યાં કિંમત છે. ક્રિયા થઈ કે ક્રિયા થવાનો અવસર મળે તો સારી ભાવના છે, પણ ન મળે તો ભાવના ક્યારેય ગુમાવવી નહીં. તો એ ભાવનાથી અહીંયા કામ છે. એ આચાર્યોના નામ ઓછા વધતા આવડે, જુદી વાત છે. ભાવના છે એવી જ રીતે ત્રણેય કાળના ઉપાધ્યાયો નામ આપણને નથી આવડતા, પણ જ્યાં હું બોલું છું નમો લોહી સવ શિકાળવતી ભુવજ જાયણમ, ત્યારે મારા જ્ઞાનમાં કોણ આવે છે? અનંતા ઉપાધ્યાય, જે પોતાના આત્માની સાધના કરે છે, સ્વયં ભણે છે અને બીજાઓને પણ એ માર્ગનો રાહ બતાવે છે, ભણાવે છે, એવા ઉપાધ્યાયોને હું મારા સ્મરણમાં જ્ઞાનમાં લઉં છું. એવી જ રીતે સાધુ ભ્રમો લોયે સવ શિકાળવર્તી રાહુણમ, એનો અર્થ શું થયો? આ લોકમાં રહેલા ત્રણેય કાળના બધા કોને નમસ્કાર કરું છું? સાધુ સાધ્વીને નમસ્કાર કરું છું. કેમ કોને નમસ્કાર કરું છું? સાધુમાં કોણ આવે? સાધુ સાથે બીજા કોણ આવે? એ તો આચાર્યમાં આવી ગયા ઉપાધ્યાય. સાધુમાં સાથે ન આવે? મુનિરાજ આવે, પણ સાથે કેમ ન આવે? સાધુ સાધ્વી કેમ ન આવે? અરજીકા સાધુ એટલે અરજીકા આવે કે ના આવે? શ્રાવણમાં આવે ને? આવે ના આવે? ચોખ્ખી વાત, કેમ ના આવે? જેને છઠ્ઠે સાતમું ગુણસ્થાન હોય ત્યાં સુધી નહીં અહીંયા નમસ્કાર મંત્રમાં સ્થાન છે. અરજીકા હોય પાંચમું ગુણસ્થાન આવી શકે છે, એનાથી વધારે ગુણસ્થાન આવી શકતું નથી. જે અહીંયા બાહ્યાંતર નિર્ગ્રંથ હોય અપૂર્વસરમાં, એના માટે ઘણી વાત આવી ને. જે બાહ્ય અભ્યંતર, એ અરજીકા દશામાં આવું બાહ્યંતર નિર્ગ્રંથ દશા હોતી નથી. ખાલી દ્રવ્યલિંગી હોય એ પણ ના આવે. ખાલી દ્રવ્યલિંગી પણ ના આવે, પણ કોણ આવે છે? ભાવલિંગી સંત છે, જે છઠ્ઠા સાતમા ગુણ તેનાથી જે હોય એને જ અહીંયા નમસ્કાર મંત્રમાં એ યાદ કર્યા છે, સ્મરણમાં લીધા છે. એ ઉત્કૃષ્ટ દશાથી વાત, નમસ્કાર મંત્રમાં પાંચમા ગુણસ્થાન સુધી પણ નહીં. ભલે એક દેશ ચારિત્ર છે, અહીંયા કોની વાત લીધી છે? સકલ ચારિત્ર, કે જેની બાહ્ય દશા પણ ચારિત્રને દેખાડે એવી છે. સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે અંતરમાં, પણ બાહ્ય દશામાં એ દેખાય એવું પરિણમન હોતું નથી. જયારે આ કેવું પરિણમન છે? બાહ્યમાં પણ એ ચારિત્ર જેનું દેખાય આવે એવું છે, એવાને લીધા છે. તો ભૂતકાળના કેટલા મુનિરાજ થઈ ગયા? અનંતા. વર્તમાનના કેટલા છે? સંખ્યાતા છે, સંખ્યાતા છે. અને ભવિષ્યમાં કેટલા થવાના છે? અનંત થવાના છે. એમાંથી કોઈ આવડે બે ચારના? અથવા ભૂતકાળના મુનિરાજના નામ? ભૂતકાળના મુનિરાજના નામ જે 24 તીર્થંકર ને એ સિવાય બીજા, ચલો તીર્થંકર સિવાયના બીજા મુનિરાજના નામ પદ્મમલ ધારીદેવ, પછી એ તો આચાર્ય માગ્યા, કુંતુન આચાર્ય આચાર્ય માગ્યા. ચલો યોગિંદુ આચાર્ય દેવ એટલે આચાર્ય, પુષ્પદન બુદ્ધબલી આચાર્ય માગ્યા, લે મુનિરાજના જ નામ. વાદિરાજ મુનિ, પછી યશોધર મુનિરાજ, સરસ, ચાલો. શિવભૂતિ મુનિરાજ, સમનભદ્ર આચાર્ય થઈ ગયા, આચાર્ય થઈ ગયા. દેશભૂષણ, કુલભૂષણ મુનિરાજ, નાંગ અનંગ મુનિરાજ, લવકુશ મુનિરાજ, યુધિષ્ઠિર મુનિરાજ, ભીમ મુનિરાજ, અર્જુન, કેટલા જોયે છે નામ બધા. પણ શું થાય હવે બધું, ચાલો કઈ વાંધો નહીં. ભવિષ્યના કોણ છે મુનિરાજ? ભવિષ્યના મુનિરાજ જે કોઈ તીર્થંકર થવાના, એ પણ મુનિ દશામાં આવવાના છે, માટે એ મુનિરાજ છે. પછી બસ પૂરા. આપણે ના ના, ધીરુ ધીરુ ડાઉટ લાગે છે. જીવનમાં આ એનો ઉત્સાહ ને હિંમતથી આ કામ કરવાનું. હું સંસારમાં હવે રહેવાનો નથી, એટલો જો અંદરનો વિશ્વાસ નથી આવતો તો આ સ્વાધ્યાય કર્યાનું ફળ શું છે? અરે જે ધર્મની આરાધના કરે અને હજી ભવની શંકા રહે, એણે ધર્મની આરાધના જીતી. ધર્મની આરાધના એને નિર્ભય બનાવે છે, નિશંક બનાવે છે. હવે મને લાંબો પરિભ્રમણ નથી, હવે હું લાંબો જન્મ મરણ કરવાનો, એવી નિર્ભયતા હવે ગુજરાતી મને શું કે એવા ભણકારા વાગવા જોઈએ અંદરમાંથી. એને ભણકાર અંદરમાં વાગે કે હવે હું છૂટો છું, આ તો જ કાંઈક ધર્મની આરાધના, ધર્મમાં આવ્યા એનું સાર્થકપણું છે. નહીં તો ખાલી તો શું છે, આ શું છે, જસ્ટ પાસિંગ થ્રુ ધ એક પ્રોસિજર. ગુજરાતીમાં એને ક્રિયા કહીએ, ઇંગ્લિશ સમજવે, જસ્ટ એક રૂટીનમાંથી પસાર આપણે થઈ જઈએ છીએ આત્માનું, એનાથી કાંઈ ગીત થવાનું. તો આ એ નમસ્કાર મંત્ર અંતરની ભાવનાથી બહારમાં પણ મહાન પુરુષોને અને અંતરમાં પોતાના ચૈતન્ય આત્માને યાદ કરવા માટેનો એક મહાન મંત્ર છે. એ નમસ્કારને યાદ કરી વારંવાર પોતાની ભાવનાને ઉછાળવા જેવી છે કે જગતમાં જે મહાન પુરુષો થયા, અરિયન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, આચાર્યાદિ, એમ હું પણ. એ પંચપદ ક્યાં છે? આત્માની પર્યાયના નામ છે ને આ પાંચેય પદ. શું છે અરિયન પદ? ક્યાંથી આવે છે? આત્મામાંથી પ્રગટ થાય છે. સિદ્ધ પદ આત્મામાંથી. એ પંચે પાંચ પદ પણ કોણ છે? નિશ્ચય આત્મામાં જ આવે છે. એ પંચપદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં આવે છે. પ્રતિક્રમણમાં, પ્રતિક્રમણમાં એ ગાથા આવે છે ને, તો એ ખરેખર એ પંચપદ દ્વારા આપણે કોને યાદ કરીએ છીએ? નિજ આત્માને યાદ કરવા માટેનો આ નમસ્કાર મંત્ર છે. પછી બીજો લઈએ આપણે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ. જગતમાં મંગલ કરનારા છે. કોણ છે? મહાવીર પરમાત્મા. મંગલનો તો અર્થ ખબર છે, મમ એટલે મારાપણું, ગલ એટલે ગાળે, નાશ કરે. ગાળીએ છીએ ને પાણી, ગાળીએ છીએ એમાં શું કરીએ છીએ? આપણે છૂટું પાડીએ છીએ ને પાણી અને કચરાને, શું કરીએ છીએ? છૂટું પાડીએ છીએ, કાઢી નાખીએ છીએ. એ મમ એટલે મારાપણું. પર પદાર્થમાં શું થઈ રહ્યું છે? મારા મારા એ મમતા છે, એને જે દૂર કરે, કાઢી નાખે, તેનું નામ શું કહેવાય છે? મંગલ કહેવાય છે. અથવા મંગ વત્તા લ, મંગ એટલે પવિત્રતા અને લ માં એટલે લાવે, પ્રાપ્તિ કરાવે, પવિત્રતાને પ્રાપ્ત કરાવે, તેનું નામ શું કહેવાય છે? મંગલ કહેવાય. એ જગતની અંદર એવા મંગલ કોણ છે? મહાવીર પરમાત્મા, ભગવાન વીર પરમાત્મા, એ કહેવાય છે મંગલ છે. હમણાં આવશે ને મહાવીર ભગવાન, શું આવશે? ચૈત્ર શુદ્ધ તેરસ, જન્મ કલ્યાણક દિવસ આવશે કે નહીં? જગતની અંદર એ મહાવીર પરમાત્મા મંગલ છે. શું કામ એમને યાદ કર્યા? મંગલમ ભગવાન આદિ એમ ન કર્યું, એ છેલ્લા તીર્થંકર છે, એમનું શાસન ચાલે છે એટલે એમને મુખ્યતાથી યાદ કર્યા છે. બાકી મહાવીર ભગવાનનું નામ લેતા એની સાથે બધા સમજી લેવા. અહીંયા કેમ મહાવીર ભગવાન બિરાજમાન કર્યા? કેટલા મૂળ નાયક મહાવીર ભગવાન બિરાજમાન, અમને નથી ખબર, અમે તો હતા નહીં. શું કામ બિરાજ જૂના હશે એને ખબર હશે કેમ બીજા નતા ગમતા? કેમ મહાવીર ભગવાન ની યાદ? કોઈ પણ તીર્થંકર ને આપણે બિરાજમાન કરીએ છીએ એમાં એક વ્યક્તિની મુખ્યતા નથી. મુખ્યતા કોની છે? એમના ગુણોની. એ પછી મહાવીર ભગવાન હો, આદિનાથ ભગવાન હો, પાર્શ્વનાથ ભગવાન કે કુંતનાથ ભગવાન હો, કોઈ પણ તીર્થંકરની પાછળ એક મહાવીર ભગવાનને સ્મરણમાં લેવા છે કે એના દ્વારા બધાને યાદ કરવા છે. બિરાજમાન તો કોઈ એકને કરાય છે, બાકી ભાવનામાં તો બધા જ હોય છે. સાકર કેટલી ભાવે છે તમને? કેટલી ભાવે છે? કેટલી? ઘણી? એટલે ઘણી એટલે કેટલી? કેટલી? દબામાં હોય એટલી, ઘરમાં હોય એટલી કેટલી ભાવે છે? થોડીક ને, ખાય એટલી ને, ખાય એટલી ભાવે છે? ફરીથી, ખાય એટલી ભાવે છે કે કેટલી ભાવે છે? ખાય છે ઓછી, ભાવે છે પૂરી. શું છે? ભાવવામાં ગમવામાં તો શું છે? પૂરી. ખાવાની શક્તિ ઓછી છે એમ અહીંયા પરમાત્માને બિરાજમાન કરવાની શક્તિ ઓછી છે. ભાવનામાં તો બધા એવી રીતે અહીંયા મંગલમ ભગવાન વીર કહીને બધા પરમાત્માની સાથે લેવા, પણ એમનું શાસન ચાલતું હોવાથી એમની મુખ્યતા લેવાય છે. સાથે શું કોને યાદ કર્યા? ગૌતમ ગણધર દેવને યાદ કર્યા. શા માટે? કે એ મહાવીર પરમાત્માની વાણીને મુખ્યપણે ઝીલનારા. શું છે? ઝીલનારા તો ઘણા હોય, પણ એ તીર્થંકરની વાણીને મુખ્યપણે કોણ ઝીલે છે? ગણધર દેવ. અને એ મહાવીર ભગવાનના કેટલા ગણધર હતા? 11માં પણ મુખ્ય કોણ હતા? ગૌતમ. જો એ દરેક દ્રષ્ટાંત વિચારીએ ને, ગૌતમ ગણધર પેલા કેવા હતા, છેલ્લા આવ્યા ને કેવા થયા, એટલે કોઈ એમ ન સમજવું અમે તો મોડા મોડા એન્ટર થયા છે. શું છે? આ કોઈ નંબરનો માર્ગ નથી, તેનો માર્ગ છે પુરુષાર્થનો માર્ગ. પાછળથી આવેલા વધારે પુરુષાર્થ કરશે, પહેલા પહોંચશે. અહીંથી મોમ્બાસા કોણ વહેલું પહોંચે? અહીંથી મોમ્બાસા પહોંચતા કેટલો ટાઈમ લાગે? મોમ્બાસા પહોંચતા કેટલો ટાઈમ લાગે? 6 કલાક થાય ને વિકલ્પ ને. આ તો દ્રષ્ટાંત લઈએ છીએ, અહીંયા તો દ્રષ્ટાંત એક્ઝામ્પલ લઈએ છીએ. કેટલો કલાક લાગે મોમ્બાસા પહોંચતા? હમણાં જઈ આવ્યા તમે 6 કલાક કે 1 કલાક એ છે? શું સાચું? મોમ્બાસા પહોંચવું એ ટાઈમ ઉપર આધારિત નથી, સ્પીડ ઉપર આધારિત. એનો જવાબ સેના ઉપર આવશે? જેટલી સ્પીડ વધારે એટલો સમય ઓછો. એમ મોક્ષ કોણ જલ્દી પહોંચશે, પેલો ગયેલો કે પાછળથી આવેલો? જે જલ્દી પુરુષાર્થ કરશે વહેલો પહોંચશે. ક્યારેય વિચાર ન કરો અમે મોડા આવ્યા છીએ. ધર્મ એ કેટલો સુંદર માર્ગ છે, ઇક્વલી ઓપોર્ચ્યુનિટી તો છે દરેકને, પણ હંમેશા જે જલ્દી પુરુષાર્થ કરશે જલ્દી પહોંચશે. યાદ શક્તિ ઓછી છે. ઓછી છે? કોઈ એમ કે મને યાદ રહેતું નથી, એને એક ખાલી બીજું કાંઈ ન કર, એક બ્લેન્ક સીટ ઉપર મને કેટલું યાદ છે લખવાની શરૂ કરે, કેટલી આઈટમ આ જોજો. મારું નામ શું છે, ક્યાં રહું છું, મારા પિતા કોણ છે, મધર કોણ છે, કાકા મામા બધું લખવા માંડે, કેટલું આવશે લીધું. યાદ રહેતું એમ નથી, હું યાદ રાખું તો જરૂર રહે એવું છે, થોડુંક પ્રયત્નની જરૂર છે. મને યાદ નથી રહે, જગતમાં કેટલી આઈટમ આપણને યાદ છે? યાદ હોય છે કે નહીં? વેપારમાં યાદ હોય છે કે નહીં? ઓલા કસ્ટમરને માલ વેચ્યો છે, હજી એની પેમેન્ટ આવ્યો નથી, નવો ઓર્ડર આવ્યો, બધી વાત ગુમે છે કે નથી ગુમતી? એમાં જેમ પૈડા છે એમ અહીંયા આજથી શરૂઆત કરીએ. શું છે? બરોબર છે કે એનો પરિચય આપણને ઘણો હોવાથી આપણને શું થઈ ગયું છે? ઇઝી થઈ ગયું. આપણને શું લાગે? એફર્ટલેસ લાગે છે. શા માટે? ડે ફર્સ્ટથી આવું થઈ ગયું હતું કે ઓવર ધ યર, ત્યાં ઓવર ધ યર્સ મહેનત કરે છે ને, અહીંયા પહેલા દિવસ આવીને કમ્પ્લેન શું કરે? અરે આટલી પણ ધીરજ નથી, આટલી પેશન્ટ નથી. તમારો ઓ લેવલ કે એ લેવલ સુધી કેટલા વર્ષ જાય છે? કેટલા વર્ષ જાય? અહીંયા એટલા દિવસે હજી ગાળ્યા ન હોય અને મને આવડતું નથી. જેને જેની રૂચિ હોય એ કાર્ડ ન જોવે, ત્યારે જોવે છે. કેટલા વર્ષોથી અહીંયા આવ્યા છીએ અને અહીંયા જ રહી ગયા છે, કાર્ડ ગણો કહી દીધું. શા માટે? રૂચિ છે તો અહીંયા એ કાર્ડને શું કરે છે? ગુણ કરે છે. મને નહીં, જરૂર છે કોઈને પહેલી વાર આવીને સમજીને કોઈ જવાનું નથી. શું લઈને જશે? કોઈ નવો જ આવ્યો અહીંયા, કાંઈ ન સમજાણું, પણ શું લઈને જશે? આ સમજવા જેવું છે એટલો નિર્ણય લઈને જશે તો એ સાર્થક પણ. ભલે ઝીરો છે, બ્લેન્ક છે, પણ એટલી ભાવના, એટલો વિશ્વાસ કે આ તત્વ સમજવા જેવું છે એટલું પણ જો લઈને જશે તેનું સાર્થક પણ. એ જ એની ભાવના એને આગળ વધારશે. જો ગૌતમ ગણધરદેવનો દ્રષ્ટાંત બહુ સુંદર આપણા માટે પ્રેરણા આપે એવો છે. એક તો કેવા હતા? જૈની નહોતા, ઉલટાના વિરોધમાં હતા. સાથે શું હતું? અહંભાવ, અભિમાન હતું. મને પોતાને માનતા હતા ને, અભિમાન છુપાવવા માટે એને શું કર્યું? જવાબ ના પણ હું કીધું, તારી સાથે હું કર્યું, ગુરુ પાસે કર્યું. કેવું અભિમાન હતું! જો એક કમ્પેર કરવા જઈશ, આપણે એવા તો વિરોધી છે નહીં, એવું કદાચ અભિમાન પણ નથી. મને બધું આવડે છે, બરોબર છે ને? આવીએ છીએ ત્યારે કેવી રીતે આવે? નથી આવડતું, મન નથી, એમ કરીને આવીએ છીએ. વિરોધી પણ નથી અને છતાં એ આવીને ક્યાં સુધી પહોંચે છે? તો શા માટે આપણે કેમ ન પહોંચ? પ્રયાસ છોડવો નહીં, ધીરજ રાખ. શું થાય છે? ઉતાવળે આંબા જો વસ્તુ જોવે છે, કિંમતી વસ્તુ જોવે છે, એને પ્રાપ્તિ માટેની મહેનત પણ એ પ્રકારે કરવી પડે. તો એ મહેનતમાં કાળ પણ જાય. તો બીજા કોને યાદ કર્યા? કે ગૌતમ ગણધરદેવ, કે જેમણે ગૌતમ ગણી, ગણધરદેવ કે જેમણે પરમાવીર પરમાત્માની વાણી ઉત્કૃષ્ટપણે ઝીલી. બીજા પણ ઝીલનારા તો ઘણા હોય છે, પણ ઉત્કૃષ્ટપણે કોણ ઝીલે છે? શા માટે ઉત્કૃષ્ટપણે ઝીલે છે? શા માટે ઉત્કૃષ્ટપણે ઝીલે છે? કારણ કે એમની વાણી સાંભળીને બારંગની રચના કરે છે. બીજાને જ્ઞાન થાય છે, પણ બારંગની રચના કોણ કરે છે? ગણધરદેવ માટે એમણે ઉત્કૃષ્ટપણે ઝીલી. પછી હવે ત્રીજા કોને યાદ કરે છે? શા માટે કુંતન આચાર્યદેવને યાદ કરે છે? કે જે કોઈ મહાવીર પરમાત્માની વાણી ગૌતમ ગણધરદેવે બારંગમાં રચી, એ વાણીનો પ્રવાહ આપણા માટે આ કાળમાં અકબંધપણે ઇન્ટેક પણે રાખ્યું. કુંતન આચાર્યદેવ, જો કુંતન આચાર્યદેવને આપણે સ્તુતિ બોલીએ છીએ, બહુ સુંદર છે. થોડીક સ્તુતિ પણ યાદ કરીને તો જનરલી શું થાય છે? ભગવાન પાસે જે બીજું કાંઈ આવડે નહીં તો શું કરીએ છીએ? ખાલી નમસ્કાર મંત્ર કે એવું બોલીએ છીએ, પણ જુદી જુદી સ્તુતિ દ્વારા આપણા ભાવો જાય છે. કે વીરનો ધ્વનિ ગુરુ પરંપર જે મળેલો, પછી બીજી વાત, પોતે વિદે જઈ દિવ્ય ધ્વનિ જ લેલો. બેનું શું કર્યું? તે સંગેરો મુનિવરે પરમાગમ. બારમા નથી કહેવાનું, ધ બેસ્ટ ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટ, જેમ કે ને એમ મહાવીર ભગવાનની વાણી પણ પોતાને ગુરુ પરંપરાથી મળી, અને પછી ક્યાં જઈને લીધી? બીજી દિવ્ય ધ્વનિ સિમંદર ભગવાનની, અને બેયનો સુમેળ કરીને, સુમેળ એટલે બેયનો સાર લઈને આપણા માટે આ પરમાગમ એમણે રચ્યા છે. ઉપકાર કુંદ મુનિનો આપ. આ ભૂમિ ઉપર એ કુંતુન આચાર્યદેવ પ્રત્યક્ષ સિમંદર ભગવાનની પણ વાણીનો સાર લીધો, મહાવીર ભગવાનની વાણીનો સાર પણ પોતાને જે મળ્યો એ શેમાં રેચ્યો છે? પરમાગમમાં. માટે એ કુંતુન આચાર્યદેવ પણ એ મંગલ સ્વરૂપ છે. અને આ બધા જેમાં થયા સર્વ જીવોને માટે જે હિતકર છે એ જૈન ધર્મ પણ કેમ છે? મંગલ સ્વરૂપ. એક વાત આપણે વિચારીએ, જૈન ધર્મના ધ બેસ્ટ વન, ટોપ વન પ્રીચર કોણ છે? ઉપદેશક. જૈન ધર્મમાં સૌથી ઊંચા ઉપદેશક કોણ છે? તીર્થંકર પરમાત્મા. બરોબર છે, ઇઝ ધ ટોપ વન. એ જ્યાં વાણી વરસાવે છે એને શું કહેવાય છે? સમવસરણ કહેવાય છે. એમાં કોણ એલાઉડ છે? કોણ એલાઉડ છે? પણ દેવો આવી શકે ને? તિર્યંચ આવી શકે. કોઈ એવા માર્ગમાં એવું છે કે જ્યાં એનિમલ પણ આવી શકે? જે જગ્યામાં સમસણમાં ગણધરદેવ જેવા હોય, જ્યાં દેવો જ્યાં હોય, જ્યાં મનુષ્યના રાજા ચક્રવર્તી હોય, એવા ભૂમિમાં પણ એ તિર્યંચ આવીને ભગવાનની વાણી સાંભળે, આવી વિશાળતા ક્યાં માર્ગમાં? તિર્યંચને પણ વાણી સાંભળવાનો, ધર્મ પામવાનો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આવે છે કે નહીં? ક્યાં એવા બીજા ધર્મો સાંભળ્યું છે કે તિર્યંચ આવીને પણ પામે? આવો જે વિતરાકતા રૂપ જૈન ધર્મ છે એ જગતમાં મંગલ સ્વરૂપ છે એનો વિસ્તાર થતી છે.